શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 561 અને 565 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
કલ્પિત જ્ઞાન થાય છે, સાચું ખોટું નથી, પણ કલ્પિત જ્ઞાન થાય છે અને તેનાથી તે બંધાય છે. એટલું જ નહીં, એને કલ્પિત રીતે માની લીધેલું તત્વોનું સ્વરૂપ એમાં ફરવામાં એને તકલીફ પડે છે. આ પંડિતોનું મૂંઝવણ થાય છે, એનું કારણ છે. આ સ્ત્રોતો ઘણા વહેતા હોય છે, અનુકલ્પના રીત અને સ્થિતિ પછી મુસીબત થાય છે. કેમ કે ત્યાં વિપર્યાસ વધુ લેવા હોય છે, જ્ઞાનનો વિપર્યાસ વધી જાય છે. આ લાભ થતો જાગૃતિ ન હોય તો મુમુક્ષુપણું પણ ન હોય. એ મુદ્દો લેવો થાય, મારું શું, મારા આત્માનું શું, એ વિષયમાં એને પ્રત્યેક ઉદયમાં જાગૃતિ ન રહે તો મુમુક્ષુપણું પણ નથી, એવો વિષય છે. તો અજાગૃત રહે, નિર્ભય છે નહીં રહે, અથવા સ્વખંડે પ્રવૃત્તિ કરે એનો બીજો શબ્દ એ છે કે જો જાગૃતિ નથી, અંદરના પર પદાર્થના વ્યવહારિક કાર્યોમાં એની નિર્ભયતા આવી જાય, ભય નથી, બે સાથે હોય છે, તો એ સ્વખંડે પ્રવૃત્તિ છે. ચાહે શુભ હોય કે અશુભ હોય, તો ઘણા વર્ષના ઉપાસી લે વૈરાગ્ય પણ નિષ્ફળ જાય. પર પદાર્થોથી હટીને સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એવું જેને વિચાર્યું હતું અને એને લઈને પરપત્ર પ્રત્યે કંઈક એને નિરસન આવ્યું હતું, ઉદાસીનતા આવી હતી, એવું એને ઘણા વર્ષના ઉપાસી લે વૈરાગ્ય લાંબા કાળ સુધી એવું તો પણ અજાગૃતિ લેવાય ત્યારે એને ખલાસ થતા વાર લાગતી નથી. અથવા કાંઈક જોર કરીને ચડવાનો વિચાર કર્યો અને ઘણા વર્ષ એને ટકાવી રાખો, એમાં પડતા વાર લાગશે એમ કે ઘણું માર્ગદર્શન છે. મુમુક્ષુજીને બહારના આરંભ પરિગ્રહના સંબંધમાં કોઈને ઉદ્યમ સંબંધી અને કોઈને સંયોગની જાળવણી અને પરિગ્રહ કહે છે. સંયોગ વધારવા માટેનો પ્રયત્ન કે ઉદ્યમ આરંભ અને પ્રાપ્ત સંયોગોને સાચવી રાખવા, પકડી રાખવા, બરાબર ઠીક રાખવા અને વ્યવસ્થિત રાખવા, એ સંબંધોની પ્રવૃત્તિ કે પરિગ્રહ એ એવા પ્રકારના પરિણામ છે એમ કે છે કે જે એ પ્રકારના પરિણામમાં નિર્ભયતા આવી જાય અને અજાગૃતિ આવી જાય તો એનો ઘણા વર્ષનો ઉપાસી લે વૈરાગ પણ ખલાસ થતા વાર લાગતી નથી. આ તો બહુ અનુભવથી નીકળેલી વાતો. એ નિત્ય પ્રત્યે નિશ્ચય સંભાળીને આવો જે વસ્તુના સ્વરૂપ સંબંધીનો નિર્ણય છે, નિશ્ચય છે, સિદ્ધાંત છે, એને નિત્ય પ્રત્યે સંભાળીને એટલે એને લક્ષ્યમાંથી દૂર નહીં કરીને એ વાત લક્ષમાં રાખીને નિરતા પ્રસંગમાં કર્યા વિના છૂટકો નથી એવું લાગે આ પ્રસંગમાં કંપતા સૂત્ય અંદરમાં એની સીટ કંપ ભય છે, કંપારી આવી જાય, ધ્રુજારી આવી જાય, કંપતા સૂત્ય કેવી રીતે સ્થિતિ અંદર આવે છે. મોહ છૂટે પ્રવર્તન ઘટે છે, આમાં પ્રવર્તનમાં છૂટકો નથી, મોહ નથી પણ છૂટકો નથી. કોઈ જેલમાં નાખે, સજા પડે ને જેલમાં નાખે, કેટલી હોશ હોય એને. અરે આ ક્યાં આવ્યું એમ થાય છે, આવો ઉડી ક્યાંથી આવ્યો એમ થાય. મોજ છૂટે પ્રવૃત્તિ ઘટે છે, જાણે સજા ભોગવવી પડે છે. એ વાતનું મુખ્ય જીવે કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે, કોઈક વાર નહીં, પ્રત્યેક કાર્યમાં પ્રત્યેક પ્રસંગમાં અને ક્ષણે ક્ષણે. કેમ કે ઉદય તો સતત ઉદય છે ને, એટલે સતતપણે લક્ષ રાખ્યા વિના એને લક્ષ રાખવો, જે લક્ષ ન રાખે તો એ વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે. આનું નામ મુમુક્ષુતા કહે છે. મુમુક્ષુ મંડળમાં સદગુખી ભરે એટલે મુમુક્ષુ, એવું આમાં નથી. સમાજની અંદર ઉપસ્થિતિ દેખાય, હાજરી દેખાય, મુમુક્ષુ સમાજમાં ઉપસ્થિતિ એટલે મુમુક્ષુપણું એમ છે. મુમુક્ષુપણું એ અંદરની વસ્તુ છે, કે જેને બંધાતા દુઃખ થાય. મુમુક્ષ જે છૂટવું, મુમુક્ષું જેને છૂટવું છે એને બંધાતા દુઃખ થાય, અથવા બંધાવું પડે છે, બંધાવું નથી પણ બંધાવું પડે છે એને મુમુક્ષું કહીએ. લક્ષ રાખ્યા મુમુક્ષુતા એવી દુર્લભ છે, અને એવી દશા લીધા વિના, એવી દશામાંથી પસાર થયા વિના એને મુમુક્ષુપણું પણ સંભળે. કેમ કે જીવને કોઈ સંસારી જીવને પૂર્વકર્મનો ઉદય ન હોય એમ તો બંધો નથી, અને પૂર્વકર્મનો ઉદય પૂર્વકર્મની સજા ભોગવતા એના પ્રત્યે ઉદ્યમવંત થવું, રસ સહિત પ્રવર્તવું કે એમાંથી હટવાનો પ્રયત્ન કરવો, એની અંતરંગ પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય લક્ષ રાખ્યા, પોતાની જાગૃતિ સંબંધીનો લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા સંભવતી નથી, ત્યાં એને મુમુક્ષુપણું હોઈ શકે નથી. એમ નથી કે કેટલોક સ્વાધ્યાય કરે, કેટલાક બહારમાં પૂજા ભક્તિ દાન વગેરેના કાર્યો કરે, કે પંડિતાએ કરે, એટલે મુમુક્ષુતા આવી ગઈ છે એમ છે. મુમુક્ષુતા એ તો પોતાના આત્માને ઉદયમાંથી, ઉદયના કાળે ઉદયમાં ઓળાઈ જવાના બદલે, ઓતપ્રોત થવાના બદલે ઉદયમાંથી છૂટવાનો પ્રયત્નવાન થાય, પ્રયત્નવાન હોય એને મુમુક્ષુ કહેવામાં આવે. આમાં એમ નથી કે પ્રયત્ન પછી કરવો, પ્રયત્ન કરવો ત્યાંથી જ શરૂઆત છે. પ્રયત્ન પછી કરવો એવો કોઈ વિષય નથી, પણ જ્યારથી પ્રયત્ન થાય ત્યારથી શરૂઆત છે અને ત્યાર પહેલા તે શરૂઆત જે વિષય થયા નીચેના લેવલમાં આ એક મર્યાદા છે, લિમિટ છે. જ્યારથી જીવનો કાંઈ પોતાના હિત વિશેનો અંતમ પ્રયત્ન થાય ત્યારથી શરૂઆત છે. એ પહેલા કોઈ બાહ્ય ક્રિયામાં શરૂઆત એ નામ લાગુ કરી શકાય નહીં. જ્ઞાનને પૂર્વકર્મનો ઉદય તો નિરંતર સદાય હોય જ છે, પણ એ ઉદયના કાળમાં ઉદય સંબંધિત પરિણામ થતાં એને એ બાજુ જવાનો કોઈ નિરવગળ પ્રવૃત્તિ છે, અજાગ્રત અને નિર્ભય થઈને પ્રવૃત્તિ છે, કે કંઈક આત્માની જાગૃતિ પૂર્વક અંદરમાં તે પરિણામ થતાં ભય થાય છે? આટલો સવાલ છે. જે ભયવાન હોય અને કંઈક જાગૃતિ હોય તો મુખ્યતા સંભળે છે. નાનીને તો ભેજ્ઞાન વર્તે છે અને એનો પુરુષાર્થ તો કોઈ અલૌકિક સ્થિતિ છે. એને ઉદય હોય તો પણ લાગુ પાડવા પડાતો નથી ન્યાય સર, કેમ કે એના એને કોઈ છૂટા પડ્યા છે એટલે એને લાગુ નથી પાડતા. અહીંયા મુમુક્ષુની વાત લીધી છે કે તું ભીમ તો પડ્યો નથી, પણ ભીમ પડવાનો પ્રયત્ન કરો છો તો નહીં એટલો સવાલ છે. ભીમ થવું એ તો જ્ઞાન દેખા છે, પણ ભીમ ન થવો તો ભીમ થવા સંબંધીનો કોઈ પ્રયત્ન અંદરમાં વર્તે શકે. જો કંઈક પ્રયત્નમાં જો આવતો હોય તો શરૂઆત છે અને તેને મુમુક્ષુતા છે એમ કહીએ, પણ પ્રયત્ન ન વર્તો હોય તો જાણવું વિચારવું એ તો પ્રયત્ન નથી કરતા. જાણવાનો પ્રયત્ન નથી કરતા, વિચાર કરવાનો પ્રયત્ન નથી કરતા, પછી દયાદાન બીજા ભક્તિનો પ્રયત્ન કરવાનો તો પ્રશ્ન જ નથી. આ તો આત્મા સંબંધીનું જાણવું, આત્મા સંબંધીનું વિચારવું, અધ્યાત્મના વિષયમાં વિચારવું, એ વિચારવું એક વાત છે, અને ઉદયમાન કાર્યમાં જાગૃતિ આવવી અને પ્રયત્ન થવો એ બીજો વિષય છે. ત્યાં સુધી શરૂઆત નથી એમ કે એ પહેલા શરૂઆત માનવી એ તો શરૂઆત સંબંધીનો ભ્રમ થયો, એ નવો ભ્રમ થયો. એ લક્ષ્ય વ્યાયામના મુખ્યતા રહેવી દુર્લભ છે અથવા હોવી દુર્લભ છે, એની એવી દશા લીધા વિના એવી દશામાંથી પસાર થયા વિના મુમુખું પણ હોય શકે નહીં, સંજોગોને એનો અર્થ એ છે કે હોય શકે નહીં. ભાઈ કહેતા પુસ્તકમાં આમાં મુમુખમાંથી એટલી બધી લખ્યું છે કે એક ટકો એ આપણામાં નથી એવું લાગે છે એમ કે આમાંથી એક ટકો કાઢવો મુશ્કેલ છે. પોતાના માટે આપણા માટે સમાજ નથી, બીજા માટે ને મારામાં એ છોકરો મુમુક્ષુતાનો હોય એવું દેખાતું નથી. કે વિચાર તો કાંઈ સારો છે, એવી રીતે વિચાર આવે તો એ વિચાર કાંઈ સારો છે. સંખ્યા વધારવાનો કોન્ટ્રાક્ટ લીધો છે આપણે, અને પેલા પૂતે તો આવે સંખ્યામાં. ખરી વાત એવી છે, ગામમાં માણસો ચીડીઓ વધારે છે, ઓછી છે, પછી સંખ્યાથી શું ફાયદો ગામને? મનુષ્યો કરતા ચીડિયંતો સંખ્યા વધારે છે, ચીડિયંતોમાં નિવેદની સંખ્યા વધારે છે. સંખ્યા વધારે વધુ એટલે કાંઈ એની સંખ્યાથી કાંઈ એનું બળ નક્કી થાય નહીં. કાંઈ એ સંખ્યાના બધા વિચારો બાહ્ય દ્રષ્ટિના છે, સંખ્યા વધવી જોઈએ, ગમે એમ કરીને સંખ્યા વધારો. કેટલા મંડળમાં કેટલા કે સો કુટુંબ, હવે 125, પછી 150, 200, 500, એમાં ક્યાંય આત્માને હિત થાય, ક્યાં વધે ક્યાંય આત્માને હિત થાય, એવી બીજી વાત છે. ભ્રમણા ઉછળેલા જીવને અનેક કુતર્ક આવે છે, એકદમ તર્ક વિતર્ક કુતર્ક બધા કહેવાય. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એ પ્રકાર છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો. લોકો એમ કહે છે કે ઓળખાણ વધારવી, જેટલી ઓળખાણ હોય એટલા કામ વધારે ખાસ. જેને સંસારમાંથી છૂટવું છે એ છૂટવાના એ પ્રકારમાં આ એક મુદ્દો છે કે બાહ્ય પરિચયને એને ઘટાડવો, એમાં વધારવાની તો ક્યાંય વાત છે. ગામે ગામના મુખ ઓળખતા હોય તો કોઈ ગામમાં ક્યાંય કામ કર્યું હોય, સારા સંસારના કાર્યો કરવા આવ્યો છે, સંસારનો વેપાર કરવા આવ્યો છે, સારા સંયોગો સંબંધી સમાજ પાસે આશા રાખે છો, તો તારે આત્મા જે છે એ વાત જ રહેતી, એ તો ખલાસ થઈ જાય છે. સિદ્ધાંતો એવો છે કે ધાર્મિક સંબંધને લઈને કોઈ પણ અંગત લાભ લેવો ક્યાંયથી વ્યક્તિગત સામાજિક છે એ એના જે મુખને માટે કોઈ બુરું કામ છે, એ સિદ્ધાંત છે. બહુ સ્પષ્ટ બાહ્ય પરિચય હોય તો પણ નિવૃત્ત કરવો, વધારવાનો તો એ સાઈડ ખરાબ છે, પણ હોય એમાંથી નિવૃત્તિ કરવી, ઓછું કરવું, એ વધારવું નહીં પણ એ ઓછું કરવું, એ છૂટવાનો એ પ્રકાર છે. પરધર્મનો સંગ વધારવો એ તો પ્રશ્ન નથી, પણ સાધર્મનો સંગ ઘટાડવો એમ કે એ છૂટવાનો એ પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષ સમય સમીર પ્રાપ્ત કઈ લખ્યું બાકી રહેશે. આ વાત જેટલી વિચારશે અને જેટલી સમજશે પોતાના હિતને લખશે લખશે, જેટલી બી આ વાત સમજશે, સમજશે એટલે અંત વિચારવાનો એનો ભાવના સાથે છે, પૂરી સમજણની પણ એ વાતને પોતાના ઉતારવાની ભાવના સાથે જેટલી સમજશે એટલે જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમિતને પ્રાપ્ત થશે, એટલું એને સમ્યક દર્શનની નજીકતા થવાનો સમય આવશે, નજીક સમય આવશે એમ અમે જાણીએ છીએ. અમે એમ જાણીએ છીએ કે જે છૂટવાનો કામ છે એ બહાર કઈ કઈ છે ઘટવાનો ઉપાય કરશે, એ ત્યાંથી ઘટવા બાજુ વલણ રાખશે, વધારવાનું વલણ રાખશે, એક ખરું વાત્સલ્ય છે, બસ ખરું વાત્સલ્ય જ અહીંથી આવે છે. બાકી તો બધું સમજવા જેવું છે, વાત્સલ્ય વાત્સલ્ય બધું સમજવા જેવું છે. ખરાબ દિલથી આવે ત્યારે તો પોતે પોતાનું હિત કરે તો બીજાના હિતનો એને મિત્ર પણ વિચાર આવે છે. મિત્ર મિત્ર વિચાર આવ્યો મુશ્કેલ છે. કોઈને કોઈ એમાં સુરાળ આવી જશે. છેવટે કાંઈ નહીં તો એમ તો ઠીક ને ભાઈ, દીકરા દીકરી તો હારે ઠેકાણે વરે. સમાજમાં સ્થાન હોય ત્યાં આપણે કોઈનું લઈ લેવું છે, પણ સમાજમાં સ્થાન હોય, સમાજમાં જાણીતા હોય, સમાજમાં ઓળખાણ હોય, આપણે હું નથી સમાજમાં, આપણે ક્યાં બહાર દેવું છે, લેવું છે. એ જે કાંઈ સ્પૃહા છે, સંયોગ સંબંધોની કાંઈ પણ સ્પૃહા છે, એને એ ધાર્મિક સમાજમાં દાખલ થઈને એ સ્પૃહા છે. એ વૃત્તિ ધાર્મિકતા એવું નામ પામશે. આ તો નાનામાં નાના હવે દ્રષ્ટા છે, નાનામાં નાનો મોટામાં મોટો કોઈ વિચાર એને એ જ દ્રઢ નિશ્ચયથી ચોકડી મારવી જોઈએ આ દિશામાં, કે કોઈ પણ અંગત વિચાર આ રીતે આ લક્ષ્ય કરવો નથી, વિચાર જ કરવો નથી. વિચાર લંબાવવાનો પછી પ્રશ્ન આવતો નથી, આવે તો એને નિષેધ આવવો જોઈએ. આટલી બધી લાઈન જુદી જાતની ખરાબ કેટલી સ્પષ્ટ છે. આ વાત જેટલી બી વિચાર છે, જેટલે અંશે એનામાં એ વાત આવશે, વિચારશેનો અર્થ એ છે, એટલો એ જ્ઞાની પુરુષનો માર્ગ, એટલો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ્ઞાની પુરુષનો માર્ગ છે. એની નજીક આવવાનો એ વખત અમે એના એને લક્ષણ જોઈએ છીએ, કે આનો વખત કાંઈક હવે નજીક છે. બાકી વેપાર ધંધાનો તો આમાં પ્રશ્ન છે, કે અનુકૂળતા મેળવવી, સગવડતા સાચવી, સંબંધ હોય તો સગવડ રહે, અનુકૂળતા રહે બીજાના પ્રત્યે. એ બાહ્ય અનુકૂળતા પ્રતિકૂળતાનો વિચાર આત્મામાં સુખની હયાતી છે અને દેખાવાની છે. મુખ્ય મુદ્દો આમાં શું છે, કે આત્મામાં અનંત સુખનો ભંડાર રહ્યો છે, એકનું અપરિમિત સુખ છે. કે જીવને એની હસ્તી દેખાતી નથી એનું કારણ શું, હયાત હોવા છતાં, મોજૂદ હોવા છતાં, દરિયો ભરેલો હોવા છતાં, અરે દરિયો ઉછાળા મારતો હોવા છતાં એમ છે, દરિયો ડોલે છે સુખમાં, છતાં જીવને એની હયાતી દેખા નથી. પોતામાં હોય દેખાય, એનું કારણ શું, કે એને સુખ ક્યાં લીધે છે એ વાતનો નિશ્ચય થયો નથી. સુખ પરમાત્માને જ્યાં સુધી નિશ્ચય વર્તે છે ત્યાં સુધી એને સ્વરૂપના સુખની હયાતી હયાતી હોવા છતાં એને નજરમાં આવશે. જ્યાં સુધી એને સુખ આયા છે એમ ખબર ન પડે ત્યાં સુધી લેવાનો પ્રયત્ન એને થાય, પ્રાપ્તિનો પ્રયત્ન ઉપડે તે પ્રત્યે તે દિશા એને મળે. કોઈ કાળમાં બંધો બહુ લખાણ છે એની અંદર ગૂઢ ભાવ ઘણા છે, એવા ભાવોની ગૂઢતા ખૂબ છે. તો આત્મા એનો બગડી જાય, ગામમાં કેળની વખારો ઘણી બગડી જાય છે, કાંઈ એને લેવા દેવા છે, પણ મારી કેરીની વથાર બગડે છે, ત્યાં કેરીની વથાર વથાર નથી બગડતી. બીજો કોઈ ઉપાય થયો એ સુખ માટે અનંતકાળથી દોડ્યો સંયોગ પાછળ. અનંત અનંતકાળથી અનંત અનંત પ્રયત્નો એને કર્યા, પણ એને કદી દુઃખમુક્ત થવાનો એ સમય પણ પ્રાપ્ત થયો નથી. સર્વથી કોઈ બાકી ના રહેશું અપેક્ષિત નહીં. એકાંત આ સિદ્ધાંત છે એમ છે, આ એકાંત સિદ્ધાંત છે કે દુઃખથી મુક્ત થવાનો કોઈ ઉપાય, સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો કોઈ ઉપાય એક આત્મજ્ઞાન સિવાય બીજો થયો નહીં. હવે એની પ્રાપ્તિનો વાત કરે છે કે તેનું આત્મજ્ઞાન સદવિચાર વિના પ્રાપ્ત થાય નહીં, સદવિચાર વિના આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં, એનું કારણ લઈ લીધું. સદવિચાર કહેવો કોને, આટલો પ્રશ્ન છે. જ્ઞાનીઓના આચાર્યોના શાસ્ત્રો વાંચવા સાંભળવા એ સદવિચાર છે. ઉપર તપને એમ કહેવામાં આવે એવા સંયોગથી રહીત હોય એમ કે ભાઈ પણ સત્શાસ્ત્રો વાંચ, સત્શાસ્ત્રોનો પરિચય. પણ એમાં થોડી સુક્ષમતા છે કે જે જીવો આચાર વિચારોમાં આવ્યો એને સદવિચાર સદવિચાર તરીકે ક્યારે ગણવો, આ એક સવાલ છે. કે એમાં પોતે એમાંથી પોતાના શુદ્ધિકરણના પ્રયત્નોમાં લાગેલો તો સદવિચારનો ઉપયોગ કરે, સદવિચારને પોતામાં અંગીકાર કરે, એને અંગભૂત બનાવે, ત્યારે એને સદવિચાર છે એમ કહી શકાય. નહીં તો દેખાવ સદવિચારનો હોવા છતાં એ બધા ખોટો છે, એ સદવિચાર લાગુ પડતો. સદવિચારના આત્મજ્ઞાન થાય કરતા કે આ રીતે જ્ઞાનીના સંયોગમાં રહીએ, સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યો કરીએ અને એમ કરતા કરતા ક્યારેક ફાયદો થાય છે એમને ભાઈ જ્યાં સુધી પોતે પ્રયત્ન ન ઉપાડે ત્યાં સુધી એ બીજા સંયોગોથી આ સંયોગો ગમે એટલા કિંમતીને ઊંચા ગણાતા હોય તો પણ જીવને જરા પણ ફાયદો થાય એ વાતમાં કાંઈ માલ થાય. નુકસાન થવાની દહેશત ખરી, પણ ફાયદો થાય એ વાતમાં તો કાંઈ માલ થાય. સદવિચાર એટલે શું? પણ શાસ્ત્રોમાં તો એ સદવિચાર છે, શાસ્ત્રો સાંભળવા વિપ્રાગના સિદ્ધાંતો છે. એની અંદર તો શું છે? એની અંદર વિપ્રાગના સિદ્ધાંતો છે. સત્શાસ્ત્રો છે તો વિપ્રાગના સિદ્ધાંતો છે. પરિપૂર્ણ વિપ્રાગ થયા અને પરિપૂર્ણ વિપ્રાગતાના ધ્યેય પંથ પડ્યા, એ વચ્ચે પડ્યા, એવા જીવો સિદ્ધાંતો અનુભવ ઉપર કરીને મૂક્યા એને સદવિચાર કેમ ન કહેવાય? એ તો સદવિચાર કહેવાય. પણ એ સદવિચાર એના માટે તો ખરા, હવે તારા માટે ત્યારે એટલો સવાલ છે. કે એને અંગીકાર કરે ત્યારે ત્યાં વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, એ સદવિચાર હો. બાકી સદવિચારમાં તો અનંતકાળ શાસ્ત્ર સ્વાધ્યાય પૂજા કરે, અનંતકાળ તો મળે નહીં. સમ્યક દર્શન ન થાય તો 2000 સાગરથી વધારે એનો સદવર્ષને કાળ નથી, પ્રશ્નો કાળ નથી. ચંદ્રીનો તો વધુ વ્યક્તિ ઓછો છે, 2000 સાગરમાં એનો કાળ ઓછો છે. એટલે વિચાર કેમ ઉત્પન્ન થતો નથી એ વાત જે છે, આ પરંપરા લીધી છે. અને અસદ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંખ્યાઓને પોતાના અંગીકાર કરવા સંબંધીનું જે એનામાં બળ હોય, અનુકૂળતા અને પ્રતિકૂળતાના પ્રસંગમાં જીવ એકાકાર થાય છે અને ત્યાં એ પોતાનું બળ વાપરતો નથી અથવા એની પાસે એ બળ પ્રવર્તતું નથી, ત્યાં બળ નથી. તો કેમ કે અસત પ્રસંગમાં એનો રસ તીવ્ર છે. અસત પ્રસંગ એટલે આત્મા સંબંધીના આત્મા સિવાયના પ્રસંગો, તે બધા પ્રસંગોને અસત કહેવામાં આવે છે. એક આત્માને છોડીને આત્મા સત છે અને તેને છોડીને તમામ પ્રસંગો બધાને અસત કહેવામાં આવે છે. એ અસત પ્રસંગમાં જીવને રસ હોવાથી, સ્થિરતા હોવાથી જીવનું સત્સંબંધિત વિચાર બળ પ્રવર્તન આત્મજાગૃતિ એને આવતી નથી, એના કિંચિત માત્ર સંશય નથી. એ અનુભવથી પ્રસિદ્ધ છે, અનુભવથી અવલોકન કરીને નક્કી કરી લેવા જેવું છે, પ્રસિદ્ધ છે. નીચે પૂછવા જેવું પડે એવું નથી, એટલે એમાં કિંચિત માત્ર સંશય નથી. શું લીધું આમાં કે એક આત્મજ્ઞાન છે એ સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. એ આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનો ઉપાય આત્મજ્ઞાનનો ઉપાય કયો? ઉપાયનો ઉપાય છે ત્યાં સુધી તો વાત લે છે કે સદવિચારોનો અંગીકાર કરવો તે છે. એ સદવિચાર અંગીકાર કરવાથી છતાં કેમ થતા નથી, આ પ્રશ્ન હવે આવે. ભાઈ સત્સંગ તો અમને મળ્યો, સદવિચાર તો અમને મળ્યા, પણ એ સદવિચાર ઘણા વખતથી અમે વિચારવા છતાં અમારું કાંઈ કામ થતું, આ પ્રશ્ન થાય ને. એમ થવાનું કારણ અસત પ્રસંગમાં જે કાંઈ પણ તીવ્ર રસ્તે પ્રવૃત્તિ અજાગૃતપણે પ્રવૃત્તિ કરે છે તેને લઈને, કારણ વિચાર બળ આત્મબળ અસત પ્રસંગમાં વિશેષ પ્રવર્તે છે અને અસત પ્રસંગમાં એ નિર્બળ થઈ ગયું છે. એ એક જ કારણ છે અને એ કારણ એ નિર્પરમાં કોઈ સંશય રાખવા દીધો એમ કહીને એ બતાવી દીધું કે તારા વર્તમાન પરિણમનમાં તારા આત્મહિતમાં જે કોઈ આડું આવે છે એ કારણ તારા પરિણમનમાં મોજુદ વર્તમાનમાં હયાતી ધરાવે અને તે આ છે. અસત પ્રસંગમાં તીવ્ર રસ્તે કરીને પરિણમે છે. આત્મા સંસારી નથી, પણ હું સંસારી છું એવી આડ મારી આમ આત્મા સંસારી નથી, કોઈ આત્મા સંસારી નથી. જન્મ મરણ કરે છે ત્યારે એ અષ્ટગુણથી સમૃદ્ધ છે એમ કહે છે ભગવાન. જેવા સ્થિધ ગુણ પરમાત્માને અષ્ટગુણ સહિત ગુણ છે એનું અષ્ટગુણ સહિત ગુણ કેવું જ્ઞાન કેવું સંસારી જીવને પણ છે એમ અમે એક નૈથી જોઈએ એમ કહે છે. એ નૈસી અમને સીધું દેખાય છે કે બધા આત્માઓ નિયમ સાથે શું બધું બહાર આવ્યું છે શક્તિ તો એ તો અંગીકાર કરે ત્યારે એની માટે કોઈ પણ તબક્કે આડો ચાલી શકો છો, એ તો સ્વતંત્ર છે ને. જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે તથા સંખ્યાત અસંખ્યાત અને અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો કરો છો ને. જીવનું સ્વરૂપ પરોક્ષપણે જણાય છે. આ તો બહુ સૂક્ષ્મ વાતો આવતી પ્રવચનમાં બે ચાર વાર બોલે બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ નથી લેતા. અમે તો વર્ષોનો અભ્યાસ છે, જે હું સેવા નથી તો લોકો અભ્યાસ નથી ન સમજે. પછી 30-40 વર્ષથી અભ્યાસી છે તો એમ કહી દે છે કે કાંઈ બહુ બહુ સૂક્ષ્મ પડે, કાંઈ ઉડી ગયો. કેટલું જ્ઞાનમાં આવે છે વ્યક્ત કરી શકાય એવું લાગે છે તો પણ નહીં સમજાય એવું સમજીને છોડી દે છે. વિદનનો ઉપયોગ દ્રષ્ટિમાં પ્રતિષ્ઠણો નથી, આનંદમાં પ્રતિષ્ઠણો નથી, જ્ઞાનને જ પ્રતિષ્ઠણો છે. સ્વરૂપ પણ પ્રત્યક્ષ છે એમ નથી, સ્વરૂપ પણ પરોક્ષ છે. એનું પ્રત્યક્ષપણ કેમ છે એ પણ કેમ છે બધું જુદી જુદી રીતે. પરોક્ષ છે ને એટલે જ છે. જીવ વિશે, પ્રદેશ વિશે, જીવના પ્રદેશો વિશે, પર્યાય વિશે એ સંખ્યાત પણ છે, અસંખ્યાત પણ છે, અસંખ્ય પ્રદેશો છે, અનંત પર્યાયો છે, અનંત ગુણો છે, અનંત જીવો છે, અનંત પૂર્વો છે, એ અનંત આદિનો અને આકાશના પ્રદેશ આદિ વગેરે અનંત છે, પર્યાયો અનંત છે. એ અનંત આદિનો યથાશક્તિ વિચાર કરવો, સૂક્ષ્મ અનુસાર એનો વિચાર કરવો, તર્ક વિતર્કે બહુ ચડી જવું નહીં. બહુ સારી લાઈન જોઈ છે આ વિષયમાં, નીચેની નીતિ છે એના કે જીવતા અન્ય પદાર્થનો વિચાર કરવો છે એ જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો. શું વાત લીધી કે જીવને કાંઈ વિચાર કરવો છે પદાર્થ બંધી, તો એનું પ્રયોજન માત્ર જ્ઞાન પ્રાપ્તિનું હોય કે આ હું જ્ઞાન મેળવી લઉં, સમજી લઉં, મને જ્ઞાન થઈ જાય, એટલું જો પ્રયોજન હોય તો એ જ્ઞાન પ્રાપ્તિમાં પણ બંધાવવાનું છે. બંધનનું કારણ છે, કાર્યકારી તો નથી પણ બંધનનું કારણ છે. આ એક બહુ સારો નિર્દેશ છે કે સામાન્યપણે જીવને જાણવાનું એક કુટેલ હોય છે ગમે તે વિષયમાં. મર્યાદિત સૂક્ષ્મ છે ને એટલે જાણવું એવું લોભ રહે છે, કુતૂહલ ઉત્પન્ન થાય છે. પછી શાસ્ત્રના વિષયમાં, અધ્યાત્મના વિષયમાં પણ આ તો બધો અજાણ્યો વિષય છે ને, એનો પહેલા એને જાણ્યો નથી એટલે જાણવા સંબંધીનો એનો એક લોભ ભાવ, એક કુતૂહલનો એક પ્રકાર વર્તે છે. હવે એમાં જે મોક્ષાર્થે આમાંથી છૂટવું કે એ હેતુથી એની જે પ્રવૃત્તિ ન હોય જાણવા સંબંધીની, અને માત્ર જાણવા સંબંધીની પ્રવૃત્તિ હોય કે આ જાણી લો તો એ બંધાય છે, એને એ બંધનમાં પડે છે, વિશેષ બંધનું કારણ થાય છે. એમાં છૂટવાનું કારણ કોઈ બંધું પહેલા સિદ્ધાલયમાં સર્વકાળે અનંત સિદ્ધોની સંખ્યા રહી છે. સંખ્યાત નહીં, અસંખ્યાત નહીં, પણ અનંત સિદ્ધોની સંખ્યા સર્વકાળે રહી છે અને સર્વકાળે રહેશે. પણ એનો યથાશક્તિ વિચાર કરજો, તારી મતિ પહોંચે ત્યાં સુધી. હું તો મતિ થાકી જાય એવું છે, કેમ કે એની મતિ ઘણી સુધી ચાલે એવું છે. મેથેમેટિક્સ સુધીનો એનો વિષય છે, અને આ તો બિયોન્ડ મેથેમેટિક જાય છે. મર્યાદા ગણિત સુધીની નથી, માથું નાનું વાત મોટી છે, મગજમાં પછી એમાં જ ઘૂંચવાયા કરે. બી કેમ બનતું છે, કોઈ તો પેલો થાય ને, એવી રીતે કેમ બને કે અહિંતા જ હોય બધી વસ્તુ, કોઈક તો પેલા હોય ને. એને કાળનું અનંતપણું, જીવની હસ્તીનું અનંતપણું, ભૂતકાળનું અનંતપણું, એને અનંતપણું સમજાણું નથી. એને એ અંતપણું સમજાણું છે અને અનંતપણામાં તર્ક આવ્યો છે. એ કેવી રીતે એનું સમાધાન થાય નહીં, હવે એ વિષય કાંઈ એના પ્રયોજનનો તો છે નહીં. ભૂતકાળમાં પહેલા કોણ સ્થિત થયા એને એમાં તારે શું લેવા દેવા, અત્યારે તને બંધન છે, અત્યારે તને દુઃખ છે, દુઃખ છે, એ દુઃખ ને બંધનથી કેમ છૂટું એનો વિચાર કરવાના બદલે આવું મને જાણવાના વિચારમાં પડે ને એમાં શક્તિ બારનો વિચાર કરે. સૂક્ષ્મ શક્તિ બારનો એને નુકસાન થાય. એ જીવને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો વિચાર કરવાનો પ્રયત્ન આવી શકતો નથી, એ નુકસાન થયું. કેટલે એમ કહ્યું છે કે જીવનો વિશે જીવના દ્રવ્યું પર્યાય, દ્રવ્યો કાળ અને ભાવ અને પ્રદેશોનું ક્ષેત્ર છે, એ પ્રદેશને વિશે એની પર્યાયને વિશે જીવ જીવનો સ્વભાવ, દ્રવ્ય અને ગુણ, પ્રદેશ એટલે ક્ષેત્ર અને પર્યાય એટલે કાળ, દ્રવ્યો ક્ષેત્રો કાળ અને ભાવ, એ સંબંધીમાં પણ જો જીવને વિચાર કરવો હોય તો ફક્ત પોતાના મોક્ષાર્થે એને કરવો જોઈએ. એ સિવાય બીજાની અંદર જો લક્ષ્ય હોય, બીજો દ્રષ્ટિકોણ હોય, એ જીવનો વિચાર કરતા પણ બંધાશે. અન્ય પદાર્થનો વિચાર કરતા તો નિયમથી બંધાશે, પણ જીવનો વિચાર કરશો તો પણ બંધાશે. આમ છે માટે એમ કહીને એક ધ્યાન એ જોયું છે અહીંયા કે જે પણ જીવનો વિચાર કરવો છે તે મોક્ષાર્થ કરવો છે, એનું પ્રયોજન ક્યારે પણ છૂટવું જોઈએ. મોક્ષની ભૂમિકામાં પ્રયોજન બરાબર જળવાઈ રહેવું જોઈએ, સદાય નીચે જળવાઈ રહેવું જોઈએ અને શિક્ષણ પણ જળવાઈ રહેવું જોઈએ. માર્ગને પ્રાપ્ત કરવાની ચોક્કસ સ્થિતિ છે. જો પ્રયોજન વિસરાય તો એની બધી જ પ્રવૃત્તિ બંધને અર્થ થશે. મુક્તિના માર્ગ સુધી એનો એપ્રોચ આવશે એટલી વાત છે. અને જો એની બરોબર પ્રયોજનની દ્રષ્ટિ રહી તો પણ એમાં એની સુખાશ આવી જોઈએ. સૂક્ષ્મતા આવી, સૂક્ષ્મતા તો આવી જ જાય છે, પણ એની સુખાશ એની ઉગ્રતા આવી જોઈએ. પછી એને માર્ગ ન મળે એ વસ્તુની સ્થિતિમાં તો સિદ્ધો ઉપર એમાં એવું છે કે એને આરંભ કરી દેવાનું અલ્પ પણ છે. શક્ય હોય તો વ્યવસાયથી નિવૃત્ત થાય એક વાત. બીજી શક્યતા હોય કે એને પરિગ્રહથી પણ નિવૃત્ત થયું. એમ નથી કહ્યું કે પરિગ્રહ બરાબર કરી રહ્યો એની પકડ રાખી અને વ્યવસાયથી નિવૃત્ત થયું. બે વાતથી નિવૃત્ત થવાની વાત કરું છું. આરંભથી નિવૃત્ત થયું એટલે કે વિજ્ઞાનથી નિવૃત્ત થવું અને પરિગ્રહથી નિવૃત્ત થવું. બે વાત પરિગ્રહથી નિવૃત્ત થવાના વિશેષ એ છે કે અંગત રીતે તો એને પોતાની જરૂરિયાત ઘટાડવી. જરૂરિયાત ઘટાડવી એટલે બીજી ભાષામાં પદાર્થો પ્રત્યેની અપેક્ષાઓ ઘટાડવી અથવા તો પર પદાર્થ સંબંધીની અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓના વિચારોમાં અત્યંત ગમતું કરી નાખું. આ મને અનુકૂળ છે, આ મને પ્રતિકૂળ છે, આ મને ફાવે, આ મને ન ફાવે. એ પરિગ્રહ સંબંધની પ્રકટનો સંક્ષેપ છે. એમાં સંક્ષેપ કેમ આવે એ પદ્ધતિ થાય છે. અલ્પત્વ કરવું, સંક્ષેપ કરવો, તે કરવાથી અસત પ્રસંગનો બળ ઘટે છે. બહુ મુદ્દાની વાત એ લીધી છે. આ વિચારોમાં વીરતા ઘણી છે. નિકળ નિવૃત્તિ સુધી તો પહોંચાય છે, તેની ઉંમર થાય છે અને નિવૃત્તિ લે છે. એમાં બાળ સહકારી કારણો હોય છે. બીજી વ્યવસ્થા કાંતો ગોઠવાઈ ગઈ હોય છે અને કાંતો શરીર કામ કરતું બંધ થાય છે. શરીર કામ ન કરે પછી તો નિવૃત્તિ લે ન લે તો ન ખૂબ દેવ લે ન ખૂબ દે લે એમ નહીં. ઈચ્છા હતી પોતાના પરિણામનો રસ થતો એ સુગંધ તદનુસાર પ્રવૃત્તિ છૂટવી. પ્રવૃત્તિ સુધી ત્યાંથી વાત નથી અટકાવી. હવે જે પ્રાપ્ત સંયોગો છે એ સંબંધોમાં તારી જરૂરિયાત, તારી અપેક્ષાઓ અને તારી અનુકૂળતા પ્રતિકૂળતાના પરિણામના પ્રકાર કેવા છે એના અલ્પત્વ આવ્યા અસત પ્રસંગનું બળ ઘટે. અસત પ્રસંગનું બળ પ્રસંગનું બળ નથી પણ તે સંબંધીનું વિચાર બળ છે, તે સંબંધીનું પરિણામ બળ છે, તે અસત બળ છે. એ અસત પ્રસંગ સંબંધિત બળ છે. આત્માનું એ ઊંધું બળ છે. એને સગળા થવાનો અવસર આવતો નથી. એ ગુઢ વાતો કરી છે. એને શું બીજું વાત કે અસત પ્રસંગ નું બળ એટલે શું કે બહુ પ્રવૃત્તિ તૈયાર કરે છે. અસત પ્રસંગ છે આ જીવનો એ સંબંધી રસ ચૂકલો છે. આરંભ સંબંધી અને પરિગ્રહ સંબંધી બે ફક્ત લીધા છે. એમ આરંભ છે તો નિવૃત્તિ થઈ શકે. આ તો સંયોગો અનુકૂળ થાય અને કાં તો કોઈ એવા સંયોગોમાં મુકાઈ જાય છે. તે આરંભ છૂટે પછી ગમે તે હાલત હોય જાય, પણ પરિગ્રહ સુગંધીનું બળ છે એ પણ અસત પ્રસંગનું બળ છે. એટલે કે અસત પ્રસંગ સંબંધિત બળ છે, એમાં તો એની અપેક્ષાઓ થવી જોઈએ, એની અનુકૂળતા અને પ્રતિકૂળતાની કલ્પનાઓને જ બળ જીતવું જોઈએ, તો જ એને અસત પ્રસંગ સંબંધિત બળ થતો છે, નહીં તો એને અસત પ્રસંગ સંબંધિત બળ ઘટવાનો પ્રસંગ થયો નહીં. અને કોઈને આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે એ જ છોડી વાંચો. પોતાના પરિણામમાં સ્વસ્થ સિવાયના અસત પ્રત્યેના બળને અસક્ષમ કહેવામાં આવે છે, અથવા અસત પ્રસંગ કહેવામાં આવે છે. તેનું બળ ઘટે, પરિણામમાં એનું બળ ઘટે, તો જ આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય. અને એમ થવા અર્થે સત્સંગના આશ્રયથી એ અસત્સંગનું બળ સત્સંગના આશ્રયથી ઘટે. એ સત્સંગ બાહ્ય સત્સંગ અંતર લક્ષપૂર્વકની વાત છે, અહીંયા એકલા બાહ્ય સંઘની વાત થાય નહીં. લાગુ કરી શકે બાહ્ય સત્સંગને તો નિમિત્ત કહે છે ને, બાહ્ય સત્સંગને નિમિત્ત કહે છે. નિમિત્ત ક્યારે? તે સત્સ્વરૂપના વિચારો આત્માને અંગીકાર કરવાના લક્ષ્ય પરિચિત કરવામાં આવતા હોય તો, તે વિચારો આત્મલક્ષ્ય પરિચિત કરવામાં આવતા ન હોય તો એને એ નિમિત્ત તરીકે સત્સંગ લાગુ કરી શકાતો નથી. ઉપરલક્ષ્મી પ્રવૃત્તિમાં તો એને અનુપૂર્વની ધારણા કરી છે. બે કહેશે કે વાર લાગે છે એનું કારણ શું? આ તપાસ પોતાને પુરુષ પ્રાપ્તિમાં વાર લાગે છે એનું કારણ શું? આ વિચારની વિચાર નક્કી આ જીવ અસત પ્રસંગના દમમાં બળવાનપણે વર્તી ગયો એનો અસત પ્રસંગ બસ પણ બોલાય છે. આ જીવ બળવાનપણે અસત પ્રસંગમાં વર્તી રહ્યો છે એટલે એને જે રીતે આત્મવિચાર થયો ઘટે એનો અવકાશ જિલ્લા એના પરિણામનો અવકાશ નથી, એને આત્મપ્રાપ્તિ થવાની આશા રાખવી એ તો વ્યર્થ છે. બારનો સત્સંગ કોઈ પણ કરી દે નહીં, કોઈ જ્ઞાનીઓ કરી દે નથી, અને કોઈ ભગવાનો કરી દે નહીં. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. આત્મવિચાર કેમનો થઈએ એમ છે કે જે આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય થાય એને થાય. આત્માનો વિચાર તો ઘણો કરી છે પણ આત્મજ્ઞાન છે તો નથી. આત્માનો વિચાર નથી કરતો, કાંઈક બીજો વિચાર થાય છે અંદર. આત્માનો વિચાર તો કરતો નથી. એનો આશ્રય તો બધી આગળની વાત છે. સ્વલક્ષે સ્વલક્ષે આત્મહિતના વિચારોમાં પ્રવૃત્તિ થઈ એમાં જાગૃતિ આવે છે, એમાં એક પ્રયત્ન ઉપડે છે. કે જેના ફળમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ એને આત્મવિચાર થઈ ગયો. એ સિવાય એને આત્મવિચાર કરવો કઈ કાય સંબો સાદા છે પણ ગુરતા નહીં. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ કેસને સર્વદેશથી રહી તેઓ મોક્ષ થાય છે. એ વાત કેવું સત્ય છે, એકાંત સત્ય છે, એમાં કોઈ મતાંતરનો અવકાશ થયો એમાં બે મત હોઈ શકે નહીં એમ કહે છે. સ્વરૂપ એવો મુખ થાય છે એમ કહું તો અસ્તુ વાત છે. કેવો મુખ થાય છે? નિવૃદ્ધ સ્વભાવ સ્વરૂપ સ્વરૂપે તો આત્મા એવો જ છે, એવો મુખ થાય જેવો મુખ થાય એવું કેટલું સ્વરૂપ છે એમ કહું તો એવો નિવૃદ્ધ સ્વભાવ સ્વરૂપ મુખ થાય છે. લખવામાં ભાવવાયુ પણ ઘણું છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે એના કેમ નક્કી આવ્યું? નાસ્તી એ રીતે અપેક્ષિત છે. નાસ્તી વિનાની અસ્તિ નથી. શું કહ્યું? અસ્તિ વેગળી છે. નાસ્તીની નિવૃત્તિ વિના અસ્તિ આવે નહીં. અસ્તિ આવે તો નાસ્તીની નિવૃત્તિ ચાલી ના રહી એમ સાથે સાથે બતાવે છે. એ તો નાસ્તીમાં ઉભો છો તેને બતાવે છે ને. સરળ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. એ આત્મવિચારનો સંદેહ છે. આત્મવિચારથી જે આત્મવિચારથી આત્મજ્ઞાન થાય એ આત્મવિચારનો અંદરનું સંદેહ આ છે કે ગમે તે જાણતા એક આત્મજ્ઞાન કરવું એ વાત એના લક્ષમાં બરાબર હોવી જોઈએ. આ માલની ખરીદી કરવા જાય છે વેપારી તો સ્વયં શું છે કે રૂપિયામાં નફો થવો જોઈએ, કમાણી થવી જોઈએ. માલ વેચવા જાય ત્યારે શું છે કે કમાણી થવી જોઈએ. નામું લખે ત્યારે શું છે કે નફો થવો જોઈએ. કોઈ પણ પ્રક્રિયા હોય એક વ્યાપાર એના જેટલા પડખા એની જેટલી પ્રક્રિયા એ બધામાં કમાણી થવી એવી ક્ષણ દોર શકાય. કોઈ પણ વિચાર એના મને આ આત્મજ્ઞાન થવામાં કઈ રીતે ઉપયોગી છે, કઈ રીતે આ વિચારને અંગીકાર કરું તો આત્મજ્ઞાન થાય એવું જો એને લક્ષ્ય ન હોય આત્મવિચાર જ થવા તો નથી. હા હા છે ને, એ ચીજ ચાલે છે. કોઈ પણ વાત સમજવી હોય તો મને આત્મજ્ઞાન કેમ થાય, આત્મહિત કેમ થાય, અથવા તો બહુ સીધું સાદું તો મારું દુઃખ મૂકીને સુખ કેમ થાય, પ્રયોજન તો સુખ દુઃખથી છે ને, એનો દ્રષ્ટિકોણ બરાબર હોવો જોઈએ. નહી તો કોઈ રીતે વાત પલ્લે પડી હું નથી. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. આ વાત નહીં બરાબર લખમાં રહી. જો આત્મજ્ઞાન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળ ગણું મોક્ષાર્થે તે નિશ્ચય ગણું છે અને સંસારાર્થે તેનું સફળ ગણું છે. સંસાર વચ્ચે એમ કે છે પરિસ્થિતિ એવી થાય છે કે જ્યારે જીવ આત્મજ્ઞાન થવાર્થે પદાર્થોનું જ્ઞાન કરતો નથી, સ્વદ્રવ્યનું નવ તત્વ નવ પદાર્થ છે ને,